श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीगणेशाय हरि कृष्ण सहजानन्द स्वामिने नमो नमः।
बोलो स्वामी नारायण भगवान की जय।
श्री हरि कृष्ण महाराज की जय।
श्री घनश्याम
महाराज की जय।
श्री नर नारायण
देव की जय।
श्री लक्ष्मी नारायण
देव की जय।
श्री काष्ठ
भंजन देव की जय।
श्रुयतां देवदेवेश
स्वामिनारायण
प्रभो
त्वदीये
नावधानेन
कथयिष्ये
शुभः कथा।
श्रूयतां
देवदेहेश
स्वामिनारायण
स्वामिनारायण प्रभो
त्वदीये
नावधानेन कथयिष्ये शुभः कथा।
श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो
सर्वावतारी सर्व कारणना कारण सर्वोपरि इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभु की पूर्ण कृपा थी तेमज परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज तेमज ब्रह्मनिष्ठ संतो नरोड़ा आशीर्वाद थी आज लंडन ने आंगणे विस्डन मंदिर में भगवान स्वामीनारायण वाणी स्वरूप श्रीमद सत्संगी जीवन अंदर जेनो वणाक लई शतानंद स्वामी वर्णवी छे एवं शिक्षापत्र भाष्य एमनी पारायण शुभ प्रारंभ थई रह्यो छे। भक्तजनों जगत में शास्त्र तो घना बदा हे शिक्षापत्री अजोड़ अद्वितीय ग्रंथ है। शास्त्र मात्र परलोक सुधारवानी बात बहुत सुंदर रीते बतावे शिक्षापत्रीए एक जुदोज टन मार्यो। महाराज शिक्षापत्री अंदर अलौकिक बात लखे छे कि ज्यां सुधी आ लोक न सुधरे त्यां सुधी परलोक सुधरे ज नहीं। महाराजे परलोक सुधारने वातो तो लखी छे परंतु साथे साथे आ लोक ने सुधारवा माटे अद्भुत वातो शिक्षापत्री में बताई छे। शिक्षापति ग्रंथ बहुज ऊंडाण वालो ग्रंथ है जेनी अंदर 212 श्लोक है। एक एक श्लोक पर एटलु बधु वजन है। 350 शास्त्र नो सारा ग्रंथ में भर्यो छे। अतु गागर में सागर समायो छे। આની કથા કેવી મહાકઠિન છે. જેમ વચનામૃતને સમજવું મહાગહન છે, એમ શિક્ષાપત્રને સમજવી પણ બહુ જ કઠિન છે. આ કોઈ લીલાનો ગ્રંથ નથી, સમજાય છે? લીલાનો ગ્રંથ નથી. શિક્ષાપત્રી સતત કલ્યાણનો સિગ્નલ આપનારો ગ્રંથ છે. જરા કે જો સિગ્નલ આપવામાં ફેર પડી જાય તો કલ્યાણની બાબત વિખાઈ જાય. સતત વિધિ અને નિષેધ, વિધિ અને નિષેધ એને બતાવનારો આ ગ્રંથ છે. કહેનાર વક્તા અને સાંભળનાર શ્રોતા બંને જો સંપૂર્ણ સાવધાન ન હોય તો શિક્ષાપત્રી બીજું સમજાવવા માંગતી હોય આપણે કંઈક બીજું સમજી દે છે. ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક બહુ અદભુત રીતે લખ્યા છે. આ લોકમાંથી મહારાજ જ્યારે વિદાય લેવાનો સંકલ્પ કર્યો છે એ સમય મહારાજને આપણે જ્યારે યાદ આવ્યા, મહારાજ જ્યારે સંકલ્પ કર્યો, ધૃત અવતારમ યત કાર્યમ તત કૃતમ સકલમ કિલ, આ બ્રહ્માંડમાં આવીને મારે જે કાંઈ કામ કરવાનું હતું એ બધું જ પૂર્ણ થયું, માટે હવે આ લોકમાંથી વિદાય લઉં. પણ એ સમયે મહારાજને ભવિષ્ય દેખાણું આપણે દેખાણા કે મારી હાજરીમાં તમે હજારોને મારું સ્વરૂપ ઓળખાયું છે, અધર્મનું ઉચ્છેદન કરી ધર્મની સ્થાપના કરી છે, પણ હું ગયા પછી શું? આ મારી સાથે આવેલો સમાજ આ બ્રહ્માંડમાંથી વિદાય લેશે પછી શું? કલ્યાણની બાબત પછી શું? તથાપી ભાવિનામ નૃણામ કાર્યમ કિંચિત ધિતમ મયા, સતાનંદ સ્વામીની કલમે લખાવ. મહારાજ વિચાર કર્યો, હું ગયા પછી પણ મોક્ષનો ધોરીમાર્ગ કાંઈ માટે ચાલતો રહે એટલા માટે કંઈ કરતો જાઓ. આ વિચાર આવતા મહારાજે 3 ગૂઢ સંકલ્પો કર્યા છે. પહેલો સંકલ્પ કર્યો, કાર્ય ઇત્વા મંદિરાણી, હું મારે હાથે મંદિરો બંધાવીશ, એમાં દેવોની સ્થાપના કરી ઉપાસના માર્ગને સદ્ધર કરીશ. બીજો સંકલ્પ કર્યો, હું મારે સ્થાને આચાર્યશ્રીની સ્થાપના કરી શુદ્ધ ગુરુ પરંપરાની સ્થાપના કરતો જાઉં. અને ત્રીજો મહારાજે સંકલ્પ કર્યો છે, હું મારે હાથે શાસ્ત્રો રચું, મારા પરમહંસોને હાથે રચાવું. અને આ સંકલ્પ ઉઠતા મહારાજે ત્રણેય સંકલ્પોને અમલમાં મૂક્યા છે. પ્રથમ સંકલ્પ મહારાજે 78માં પ્રારંભ કર્યો, પહેલું મંદિર અમદાવાદમાં બંધાયું. ક્રમશઃ એક પછી એક મંદિરો પૂર્ણ થયા. બીજો સંકલ્પ મહારાજે વડતાલની અંદર આચાર્યશ્રીની સ્થાપના કરી સંત 1881ના કારતક સુદ એકાદશીને દિવસે. એ જ વર્ષમાં મહારાજે પોતાનો ત્રીજો સંકલ્પ પણ પૂર્ણ કર્યો. મહારાજે પોતાને સ્વહસ્તે શિક્ષાપત્રનું આલેખન કર્યું. સંત 1882ના માર્ગ સુધી 5મને દિવસે મહારાજે શિક્ષાપત્રને પૂર્ણ કરી છે. મહારાજે તો બહુ દયા કરી. શિક્ષાપત્રી વાંચીએ ત્યારે મહારાજની દયા તો અજોડ દેખાય છે, બહુ જ મોટી મહારાજે દયા કરી. પણ મહારાજે જેમ દયા કરી છે એમ મહારાજની સાથે આવેલા એ નંદ સંતોએ પણ બહુ જ મોટી દયા કરી છે, બહુ મોટી દયા કરી. શિક્ષાપત્રી મહારાજ જ્યારે લખી, નંદ સંતોના હાથમાં જ્યારે શિક્ષાપત્રી આવી, સંતો બહુ રાજી થયા. ઓહો, મહારાજે સામાન્યમાં સામાન્ય જીવાત્મા પર કેટલી મોટી દયા કરી. આવો અદભુત ગ્રંથ લખીને પોતાના આશ્રિતોને આપ્યો. પણ એ ગ્રંથ વાંચતા શતાનંદ સ્વામીના મનમાં એમ થયું, મહારાજે તો બહુ મોટી દયા કરી છે પણ સામાન્ય જીવ આ વાતને સમજી નહીં શકે. મહારાજની દયા ઉપર શતાનંદ સ્વામી વધારે દયા કરી. અને શિક્ષાપત્રીમાં મહારાજ શું કહેવા માગે છે 350 શાસ્ત્રનો સાર મહારાજે કેમ સમજાયો છે એ વાતનું સુંદર રીતે વર્ણન કરતા શતાનંદ સ્વામીએ ભાષ્ય બનાવ્યું, એક એક શ્લોક ઉપર ટીકા કરી અને ભાષ્ય જ્યારે મહારાજને શતાનંદ સ્વામી અર્પણ કર્યું છે દાદાના દરબારમાં, મહારાજ જ્યારે પાનું ખોલીને વાંચ્યું મહારાજ બહુ રાજી થયા અને મહારાજના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, યાવન મદીયો અભિપ્રાય આસિતવાન શેષતઃ. આ છોકરોની કથા કરવા દો મને, એને બેનો વિવાહ મોકલ્યા પણ યાવન મદીયો અભિપ્રાય આસિતવાન શેષતઃ. મુક્તાનંદ સ્વામી આદિક સંતોને સંબોધતા મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામી સ્વામી શતાનંદ સ્વામી તો કમાલ કરી નાખી, કમાલ કરી નાખી. યાવન મદીયો અભિપ્રાય, મારા હૃદયનો જે અભિપ્રાય હતો આસિતવાન શેષતઃ, મેં મારા કાર્ય દ્વારા બધો જ રજૂ કર્યો હતો પણ થોડો ઘણો કઈ રહી ગયો હતો મારા હૃદયનો અભિપ્રાય, એ શતાનંદ સ્વામી આ ભાષ્યને લખીને પૂર્ણ કર્યો છે. આટલું જ નહીં, મહારાજ પોતાને સ્થાને ઉભા થયા, શતાનંદ સ્વામીને નજીક લઈને કર દ્વયમ ચ અતિ મુદા દધૌ તત શિરશી પ્રભુ. પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિએ શતાનંદ સ્વામીના મસ્તક ઉપર પોતાના બંને વર્દ હસ્તો પધરાવ્યા અને પોતાના કંઠમાંથી હાર લઈને શતાનંદ સ્વામીને પહેરાવી પોતાના હૃદયની સાથે શતાનંદ સ્વામીને પીડ્યા છે અને કહ્યું, સ્વામી તમે મારું કાર્ય પૂર્ણ કર્યું. ભાષ્ય જ્યારે થયું ને ત્યારે મહારાજ બોલ્યા મારું કાર્ય પૂર્ણ થયું. મંદિરો થયા પછી મહારાજ એવું ન બોલ્યા મારું કાર્ય પૂર્ણ થયું. આચાર્ય પદની સ્થાપના પછી પણ મારું સંપૂર્ણ કાર્ય થઈ ગયું ન બોલ્યા. શિક્ષાપત્રી લખ્યા પછી ન બોલ્યા પણ શિક્ષાપત્રીનું ભાષ્ય જ્યારે થયું, કહેવાનો મહારાજનો મતલબ, હું જે લોકોને સમજાવવા માંગતો હતો, હું સમાજને જે આપવા માંગતો હતો એ સરળતાથી સ્વામી સમાજ આજથી સમજી શકશે માટે મારું કાર્ય પૂર્ણ થયું છે. અવદભૂત શિક્ષાપતિ ગ્રંથ છે એની કથા કહેવી એ મારી હેસિયત બહારની વાત છે, પરંતુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપા, પૂજ્યપાદ આચાર્ય મહારાજ લાલ મહારાજ એમનો હૃદયગત જે રાજીપો, બ્રહ્મનિષ્ઠ સંતો એમનો રાજીપો, ગુરુકૃપા, ગુરુબંધુ તેમજ અન્ય સંતો ભક્તો એમનો નિર્મળ પ્રેમ, જેથી આજ કંઈક અંશે ભગવાન શ્રીહરિ જેમ સુજાડશે તે પ્રમાણે આ ગ્રંથને સમજાવવા માટે નમ્ર પ્રયાસ કરીશ. મહારાજની વાણી તો મહારાજ જ સમજાવે, આપણાથી ન સમજાવી શકાય. માટે મહારાજના ચરણારવિંદમાં વારંવાર પ્રાર્થના, હે મહારાજ આપની વાણી આપ સમજાવો, એવી કૃપા દ્રષ્ટિ કરો અમને ખૂબ જ સરળતાથી આપ શું કહેવા માગો છો એ સમજી શકાય, એવી મહારાજના ચરણારવિંદમાં વારંવાર પ્રાર્થના. હવે આપણે શિક્ષાપતિ ભાષ્યનો પ્રારંભ કરીએ, જેમાં મહારાજે સર્વપ્રથમ અદ્ભુત મંગળાચરણ કર્યું છે. અદ્ભુત પહેલો શ્લોક મહારાજ લખ્યો છે,
વામે યસ્ય સ્થિતા રાધા
શ્રીશ્ચ
શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી
વૃંદાવન
વૃંદાવન વિહારંતમ
શ્રીકૃષ્ણમ
શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે વામે યસ્ય સ્થિતા રાધા
શ્રીશ્ચ
શ્રીશ્ચ યસ્ય સ્તિ વક્ષસી
વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. વૃંદાવન
वृंदावन विहारं तां श्रीकृष्णं हृदि चिन्तये वामि यस्य स्थिता राधा श्रीष्टयस्य स्थिवक्षसि श्रीष्टयस्य स्थिवक्षसि
મહારાજે પહેલા શ્લોકની અંદર જ હજારો લોકોને લાખો લોકોને વિચાર કરતા કરી મૂક્યા છે. વામી યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ રુદિ ચિંતયે. આ શ્લોકનો સાદો અને સરળ અર્થ એવો થાય છે કે જેના ડાબા પડખામાં સાક્ષાત સિદ્ધિ આપનારા રાધાજી રહેલા છે અને જેમના વક્ષસ્થળમાં ભગવાનને પમાડનારા લક્ષ્મીજી રહેલા છે અને વૃંદાવનને વિશે જેમનો વિહાર છે એવા શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદયમાં હું ધ્યાન કરું છું, આવો એનો સાદો સરળ અર્થ છે. જે શ્લોકને વાંચીને મોટા મોટા વિદ્વાનો ગુંચવાય છે અને એ નિર્ણય નથી આપી શકતા કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે કોણ, વિચારમાં બહુ ઊંડા ઉતર્યા છે. આજે જગતના વિદ્વાનો બહુ ગૂંચવાણા છે આ શ્લોક ઉપર. એવો વિચાર કરી રહ્યા છે કે આ શ્લોક જ્યારે વાંચીએ છીએ ત્યારે એમ લાગે છે કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એ શ્રીકૃષ્ણ ભગવાનના સેવક હોય, એના દાસ હોય, ભક્ત હોય. આ શ્લોક વાંચીએ છીએ ત્યારે એમ લાગે છે કે સેવક હશે, દાસ હશે, પરંતુ એનું કાર્ય જ્યારે જોઈએ છીએ, એનું કાર્ય જ્યારે જોઈએ છીએ ત્યારે એ વાતની હા નથી પડતી કે કોઈ આત્મા આટલું કાર્ય કરી શક્યા, શક્ય નથી, ભગવાન વિના શક્ય નથી. માટે વિદ્વાનો ગૂંચવાણા, વિદ્વાનો તો ગૂંચવાણા, પણ ભગવાન સ્વામિનારાયણના કેટલાક આશ્રિતો જે ઊંડાણ સુધી નથી પહોંચ્યા એ પણ આ શ્લોકને વાંચીને ગૂંચવાય છે, હજુ ગૂંચવાય છે. એ શ્લોકને આપણે સમજવા પ્રયાસ કરીએ. જેનો પ્રથમ આપણે સાદો સરળ અર્થ સમજી લઈએ. મહારાજે શિક્ષાપત્રીની અંદર વામી યસ્ય સ્થિતા રાધા આ શબ્દથી શિક્ષાપત્રીનો પ્રારંભ કર્યો. આપણા મનમાં કદાચ એવો સંકલ્પ થાય કે મહારાજે વામી યસ્ય સ્થિતા રાધા આમ શું કામ પ્રારંભ કર્યો, યસ્ય વામે સ્થિતા રાધા આમ કેમનું લખ્યું. આ સામાન્ય વ્યક્તિનો વિચાર નથી, વિદ્વાનો જરૂર આના ઉપર શંકા કરે. કારણ કે વામે યસ્ય યા તો યસ્ય વામે કહેવામાં સંસ્કૃતની ભાષામાં કોઈ બાધ નથી, અક્ષર આગળ પાછળ કરવામાં સંસ્કૃતની ભાષામાં બાધ નથી. તો મહારાજે યસ્ય વામે સ્થિતા રાધા કેમ ન લખ્યું અને વામે યસ્ય સ્થિતા રાધા કેમ લખ્યું? વામી યશ્ય સ્થિતા રાધા કહેતા મહારાજા ગ્રંથ બહુ મહાન છે એની પ્રતીતિ કરાવે છે. કારણ કે વામી યશ્ય વ અક્ષર જે છે તે અમૃત બીજ છે એમ વેદમાં કહ્યું છે કે આખી ભાષામાં જો કોઈ વેદનું રહસ્ય હોય તો વ અક્ષર છે, વ એ અમૃત બીજ છે. અને મહારાજે કહેવા માંગે છે કે મારી લખાયેલા શિક્ષાપત્રી એ સાક્ષાત અમૃતનો કુંભ છે, કુંભ. અને જે કોઈ પીશે, જે કોઈ પીશે એ બધા અમર બનનારા છે. અને અમૃતત્વ કેવું છે? પાછું ત્રિલોકીનો વિનાશ થાય ત્યારે વ્યક્તિનો વિનાશ થાય એવું અમૃત નથી. મહારાજ કે આ શિક્ષાપત્રી રૂપે અમૃત જે કોઈ પીશે, જીવનમાં જે કોઈ ઉતારશે એવો તો અમર થશે, એવો તો અમર થશે, પછી એને માથેથી કાયમને માટે જન્મ મરણ ટળી જશે, એવું અમૃતત્વ પ્રાપ્ત થશે, અમર તન પ્રાપ્ત થશે, મારી જેવી એની કાયા થશે, મારા જેવા ગુણયુક્ત થશે, મારા જેવા ઐશ્વર્યુક્ત થશે, મારી જેટલો સામર્થ્યવાન બનશે. આ શિક્ષાપત્રીનું જે કોઈ પાન કરશે એનો અર્થ એવો નહીં ઘટાડતા આપણે ભગવાન થઈ જશું, એ તો એની મોટપ છે. અંત્યના છેલ્લા વચનામૃતમાં મહારાજ લખ્યું મને ભજી ભજીને ઘણાક મારા સાથ ધરીમે પણાને પામ્યા છે, પણ મારો જેવો થવાતો કોઈ સમર્થ નથી. સારંગપુરના 17મા પણ મહારાજ લખ્યું, જીવાત્મા જેવો 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 મને સમજે છે તેવી તેવી સ્થિતિ તો એને હું આપું છું, પરંતુ તેમ છતાં હું તો અમાપનો અમાપ જ રહું છું. શિક્ષાપત્રીની અંદર વક્ષરથી પ્રારંભ કર્યો, કારણ અમૃતનો કુંભ છે. વામી યશ્ય સ્થિતા રાધા, જેના ડાબા ભાગની અંદર રાધાજી રહ્યા છે. રાધાનો અર્થ રાધા માને ભગવાનના સ્વરૂપમાં અવિરત પ્રેમની ધારા. રાધાનો અર્થ આવો થાય છે, અવિરત પરમાત્માના સ્વરૂપની અંદર પ્રેમની ધારા, એનું નામ રાધા. તમે ક્યારેક બોલજો, લો એક એક સ્પીડમાં મળો બોલવા, રાધા 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 રાધા. રાધા શબ્દ તમે સતત બોલશો તો રાધાને ધારા શબ્દનું બીજ પ્રાપ્ત થશે. અવિરત પરમાત્માના સ્વરૂપની અંદર જે પ્રેમની ધારા છે એ રાધા છે. સદાનંદ સ્વામી રાધા શબ્દનો બહુ અદભુત અર્થ કર્યો છે. સ્વામી કે રાધાની અંદર ચાર અક્ષર છે. તમે શું કહો છો, ચાર છે કે બે છે? બોલો જી, રાધાની અંદર બે અક્ષર છે કે ચાર છે? પ્રવીણભાઈ શું કહો છો, બે? હું કહું ચાર છે. ર પ્લસ આ, ધ પ્લસ આ, ચાર છે. ર છે, ર ની અંદર એક આ રેલો છે, ધ છે, ધમાં એક આ રેલો છે, ચાર અક્ષર છે. એમાં સદાનંદ સ્વામી કે ર ની અંદર આને અલગ કરો, કેવળ રને પકડો તો રનો અર્થ એવો થાય છે કે અનેક જન્મમાં પાપને નાશ કરનાર છે. ર માને ભગવાનના સ્વરૂપની અંદર નિશ્ચય ભક્તિને પ્રગટાવનાર છે. ર માને ભગવાનના ચરણોમાં દાસત્વ પણ પ્રગટાવનાર છે. પોતાની ઈચ્છિત અમાયિક તત્વનો નષ્ટ પણ કરી અને આનંદને આપનાર ર શબ્દ છે. માને ર અનેક ઐશ્વર્ય વસ્તુને બતાવનાર છે. રમા રેલો આ એની સામર્થ્ય છે. રાધા બોલતા વ્યક્તિને કેટલું બધું પ્રાપ્ત થાય છે એ નામનું સંબોધન કરતા સદાનંદ સ્વામી કે ર શબ્દ સંબોધન માત્રથી તમામ પાપો નષ્ટ થઈ જાય, પરમાત્માના સ્વરૂપમાં નિશ્ચલ ભક્તિ પ્રગટે, પરમાત્માના ચરણોમાં દાસત્વ ભાવ પ્રગટે, અમાયિક ભાવ ટળી જાય, માયિક ભાવ ટળી જાય, જીવાત્મા અમાયિક તત્વને પ્રાપ્ત કરે છે. અને રમા રેલો આ એનું સંબોધન થતાની સાથે ગર્ભવાસ અને મૃત્યુનો શોક નાશ કરે છે. અને પછી ધ જે શબ્દ છે એ ધ શબ્દ બોલતાની સાથે જીવાત્માની અંદર એ સામર્થ્ય આવે છે, પ્રભુની સાથે નિવાસ તેમજ ચાર પ્રકારની મુક્તિને ધ અપાવે છે. કઈ ચાર પ્રકારની મુક્તિ? તો કે સાલોક્ય, શાસ્ત્રી, સામીપ્ય, સારૂપ્ય, કત્વમપ્યુત. આ ચારે પ્રકારની જે મુક્તિ છે ધ શબ્દનો ઉચ્ચાર માત્રથી જીવાત્માને પ્રાપ્ત થાય છે. ધ શબ્દનો ઉચ્ચાર માત્રથી જીવાત્માને ભવાટેના બંધા જ બંધનો છૂટી જાય છે. અને ધની અંદર એલો જે આ એ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવાનું પ્રતીક નિર્દેશ છે. આ શબ્દના વારંવાર ઉચ્ચારથી જીવાત્મા પરમાત્માના સ્વરૂપની અંદર વૃત્તિ રાખી શકે છે. સદાનંદ સ્વામીને મતે રાધા એટલે પરમ એકાંતિક મુક્ત. સ્વામી એમ કહે છે એક મુક્તનું સંબોધન છે, જેના ડાબા ભાગની અંદર રાધાજી રહેલા છે. માને જેના હૃદયની અંદર મુક્તનો વાસ છે એવા પરમાત્મા. સૃષ્ટિયસ્યાસ્તિ વક્ષસી, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજીનો વાસ છે. લક્ષ્મીજીના વક્ષસ્થળની અંદર રહેલા છે. સૃષ્ટિયસ્યાસ્તિ વક્ષસી, શ્રી એના ઘણા બધા અર્થ થાય છે. શ્રી કહેતા શોભા, શ્રી કહેતા સંપત્તિ, શ્રી કહેતા લક્ષ્મીજી. એટલે તો જો ને, કોઈ વ્યક્તિને આગળ શ્રી શબ્દ પહેલા લખવામાં આવે છે, એમાં ખાસ તો દેવતાઓની આગળ શ્રી શબ્દનું સંબોધન કરવામાં આવે. શ્રી સ્વામિનારાયણ આપણે લખીએ જો, અને ભગવાન સ્વામિનારાયણ સ્થાને બિરાજમાન એવા આચાર્ય મહારાજ, એમને આગળ પણ શ્રી 1008 એમ શું કામ લખવામાં આવે છે ખબર છે? શ્રી શોભાવાચક છે, સંપત્તિવાચક છે, ગુણવાચક છે. તો 1008 શ્રી ફલાણા ફલાણા કરીને આચાર્ય મારનું સંબોધન કરવામાં આવે છે. એની પાછળ પણ એવો જ હેતુ છે કે આ આચાર્ય કોઈ સામાન્ય નથી, આ આચાર્ય કોઈ સામાન્ય નથી. એનું નામનું સંબોધન કરતા પહેલા 1008 વાર શ્રી 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 કરીને નામ લખાય, આટલા વ્યક્તિ મહાન છે એમ એનું સંબોધન છે. કે આ વ્યક્તિનું સંબોધન કરતા 1008 વાર શ્રી 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 લખવું જોઈએ ત્યારે આનું નામ બોલી શકાય. સમજો ને, લોકોની અંદર કોઈ મોટો માણસ હોય પેલે ડિગ્રી બતાવે કે આ ડિગ્રી છે આની, એમ પછી નામ બોલે. એમ ભગવાન સ્વામિનારાયણ સ્થાને બિરાજમાન આચાર્ય મારે એટલા મહાન છે, એને આગળ 1008 વાર શ્રી શ્રી શબ્દ લખવો પડે એમ છે. પણ ઈ 1008 વાર ન લખવો પડે એટલા માટે કેવળ 1008 શ્રી ફલાણા ફલાણા કરી નાખે છે. એનું સંબોધન એવું થયું કે અમે 1008 વાર તમારો શ્રી શબ્દનું સંબોધન કર્યા પછી તમારું નામ લખીએ છીએ, આટલા તમે મહાન છો. એટલે શ્રી શબ્દ શોભાવાચક છે, સંપત્તિવાચક છે, અને લક્ષ્મીજીને પણ શ્રી શબ્દથી સંબોધાય છે. શ્રીશ્ચય યશ્ચાસ્તિ વક્ષસી, નત્ર એવું નથી લખ્યું આમાં કે જેના હૃદયની અંદર લક્ષ્મીજી રહેલા, સીધો શબ્દ છે સંસ્કૃતમાં નહીં. શ્રી એટલે અહીંયા લક્ષ્મીજીનું ઉદ્બોધન છે. જેનો બીજો અર્થ એવો પણ ઘટે છે કે જેના નામ માત્રથી જીવાત્માને શાંતિ પ્રદાન થાય છે, સંપત્તિ પ્રદાન થાય છે અને જીવન શુભારૂપ બને છે, એવા એક મહામુક્ત જેના વક્ષસ્થળની અંદર બિરાજમાન છે. અને સાથે સાથે એવું બતાવ્યું એ ક્યાં રહ્યા છે, તો કે વૃંદાવન વિહારમ તમ, વૃંદાવનને વિશે જેનો વાસ કાયમને માટે થયેલો છે. ભક્તો, મંગળાચરણની બાબતમાં આપણે એમ જો કહેશું કે અહીંયા દેવકી નંદનનું સંબોધન નથી તો ઘણો જ ગડબડ થશે. એનું જ સંબોધન છે આજે, જેનો વૃંદાવનને વિશે વિહાર છે, વૃંદાવનને વિશે કાયમને માટે જે રહેલા છે. એક એક શંકા ઉપસ્થિત થશે કે તમે એમ કહો છો કે જેના રાબા ભાગની અંદર રાધાજી રહ્યા છે, વક્ષસ્થળની અંદર લક્ષ્મીજી રહ્યા છે અને પાછા વૃંદાવનની અંદર બિરાજમાન છે, તો પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે રાધાજીને તમે લો ત્યાં સુધી વાંધો નથી, કારણ કે રાધાજી એ વૃંદાવનની અંદર સાથે હતા પણ લક્ષ્મીજી તો હતા નહીં. એમ લક્ષ્મીજી તો શેખ લક્ષ્મણી, લક્ષ્મીજી જે રૂક્ષ્મી રૂપે રૂક્ષ્મણી રૂપે પ્રગટ થયા એ તો શેખ દ્વારકાની અંદર ભેગા થયા છે, અહીંયા વૃંદાવનની અંદર લક્ષ્મીજી આવ્યા ક્યાંથી? પ્રતિવાદી જ્યારે પ્રશ્ન કરે ત્યારે સદાનંદ સ્વામી એનું પણ સમાધાન આપ્યું કે વૃંદાવનની અંદર પ્રત્યક્ષ સ્વરૂપમાં લક્ષ્મીજી નહોતા પણ પરોક્ષ સ્વરૂપમાં તો જરૂર હતા. સદાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પુરાવો પૂર્યો કે દશમ સ્કંદ એનું સ્પષ્ટીકરણ કરે છે કે ભગવાન જયારે વૃંદાવનની અંદર બિરાજમાન હતા ત્યારે તત આરંભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈહિ રમા ક્રીડન ભૂંડુપઃ. જયારે ભગવાન વૃંદાવનની અંદર જયારે પ્રગટ થયા છે ત્યારે લક્ષ્મીજી સ્વયં ત્યાં પહોંચી ગયા હતા, જેને કારણે વૃંદાવન આખું સુખ સમૃદ્ધિથી છલોછલ છલકાઈ ચૂક્યું હતું, એનું ક્રીડાનું સ્થાન બની ગયું હતું. માટે પરોક્ષ સ્વરૂપમાં લક્ષ્મીજી ત્યાં વિદ્યમાન હતા જ. એવા જે શ્રી કૃષ્ણ નારાયણ એનું હૃદયમાં અમે ભગવાન શ્રીહરિ કહે ધ્યાન કરીએ છીએ. પ્રશ્નો તો હવે બધા ઉભા થાય છે કે પોતે સ્વયં જો સર્વોપરિ ભગવાન હોય તો એને શા માટે બીજાનું મંગળાચરણ કરવું પડે, શા માટે કરવું પડે? તો ભક્તજન એના ઘણા બધા કારણ છે. પહેલું કારણ તો એ છે કે ભગવાન આ પૃથ્વી પર જે આવે છે તે ધર્મના સ્થાપનને માટે આવે છે, અધર્મના ઉત્થાપનને માટે આવે છે, ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય અધર્મનું ઉત્થાપન કરી અને એકાંતિક ધર્મના સ્થાપનને માટે છે. તો ધર્મશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ સારા કાર્યના પ્રારંભમાં મંગળાચરણ થવું જોઈએ. શાસ્ત્રના લેખનમાં અને શાસ્ત્રના વાંચનમાં મંગળાચરણ અતિ આવશ્યક્ય છે, મંગળાચરણ થવું જ જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રની જે મર્યાદા હતી એ મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એટલા માટે પ્રથમ મંગળાચરણ કર્યું છે. પણ મંગળાચરણ કરી એનો મતલબ એમ નથી કે મહારાજ એ નાના છે અને દેવકી સુત એ મોટા છે એવો કોઈ અર્થ ઘટતો નથી. આપણા મનમાં બીજી આશંકા થશે કે જો સદાનંદ સ્વામી એમ કહેતા હોય, સ્વામી તમે જેમ કહેતા હો કે શાસ્ત્રના પ્રારંભમાં મંગળાચરણ થવું જોઈએ, તો ગીતાજીમાં તો કોઈ મંગળાચરણ નથી, શ્રીકૃષ્ણ ભગવાને તો કોઈ મંગળાચરણ કર્યું નથી. તો ભક્તજીનું ગીતાજી અને શિક્ષાપુત્રી બેમાં બહુ ફરક છે. ગીતાજીનું ઉદ્ગમ સ્થાન અને શિક્ષાપુત્રી ઉદ્ગમ સ્થાન એ બંનેમાં ઘણો જ ફરક છે. કારણ કે ગીતાજી જે પ્રગટ થયા એ કેમ ઉદ્ભવ્યા, જેમણે મહાભારત વાંચ્યું અને બરાબર અનુસંધાન હોય કે જ્યારે અર્જુનને હાથમાંથી ગાંડું ફેંકી દીધું, અર્જુને ગાંડું ફેંકી દીધું અને યુદ્ધ કરવા માટે સંપૂર્ણ જ્યારે એને ના કહી દીધી, ત્યારે અર્જુનને સમજાવવા માટે પરમાત્મા કૃષ્ણ નારાયણના મોઢામાંથી જે ઉપદેશ નીકળ્યો એને ગીતાજી કહેવાય છે. ગીતાજીનો ઉપદેશ કેવળ ભગવાનના મોઢામાંથી નીકળ્યો છે, લખનારા ખુદ પોતે સ્વયં નથી, પોતે નથી લખી ગીતાજી. ગીતાજી તો વેદ વ્યાસના મોઢેથી એની કલમે લખાણે છે. ભગવાન કૃષ્ણ નારાયણ કેવળ ગીતાજી બોલ્યા છે, લખી નથી, જ્યારે ભગવાન સ્વામિનારાયણ ખુદ લખવા બેઠા છે. અને બીજા નંબરમાં ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી પર આવી સંત 1837માં જન્મને ધારણ કરી અને 58માં ગાદીનો સ્વીકાર કર્યા પછી વર્ષો વીતી ગયા વાતને ત્યારબાદ બહુ મનન કર્યા પછી પોતે પરમેશ્વર પરબ્રહ્મ સર્વોપરી ભગવાન હોવા છતાંય ખૂબ જ અવલોકન આ સમાજનું કર્યા પછી શિક્ષાપત્રીને લખવા માટે તૈયાર થયા છે. બહુ ધીરજતાથી 58માં ગાદીએ બેઠા અને 182માં શિક્ષાપત્રી લખી છે મહારાજે. બહુ વિચારી વિચારી અને નિરાતે મહારાજે કલમ ઉઠાવી. બાકી મહારાજ 58માં આવીને તરત શિક્ષાપત્રી લખી હકત? નથી લખી. 182માં મારે શિક્ષાપત્રી લખી, બહુ વિચારીને મારે લખવા બેઠા છે. માટે મહારાજે શાસ્ત્રનું અનુસંધાન રાખીને મંગળાચરણ કર્યું. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન એવી રીતે ગીતાજી બોલ્યા નથી. અને એ તો તમે સમજી શકો. દાખલા તરીકે કોઈ સંત હોય અથવા તો કોઈ વિદ્વાન હોય એ કથા કરવા બેસે, ઉપદેશ જ છે ને કથા, કથા કરવા બેસે ને ત્યારે પ્રથમ મંગળાચરણ કરે અને પછી કથાનો પ્રારંભ કરે. અને એની બધું એમ કે ભગવાન ભજવા જોઈએ, જગત ખોટું છે, પરસ્પર સંપ રાખવો, ધર્મનું પાલન કરવું વગેરે વગેરે ઉપદેશ આપે મંગળાચરણ કર્યા પછી. પરંતુ માનો કે આપણે કોઈ જગ્યાએ ચાલ્યા જતા હોય અને રસ્તામાં કોઈક બે જણા ઝઘડતા હોય અને એમાંથી કોઈ આપણે ઓળખીએ તો એકાદો હોય અને એને જુદા પાડવાની આપણી ફરજ બની જાય અને એને સમજાવવાની ફરજ બની જાય કે આ તમે ખોટું કરો છો, આમ ન કરાય, અને એકાએક આપણે એને રોકી અને એને વાતો કરવા મળી, ભલામણ બધાતો છે, ઝઘડો કરાતો છે, આમ છે તેમ છે, એમ જ્યારે આપણે બોલીએ ત્યારે પેલા મંગળાચરણ કરીએ કે બે જણા લડે છે, બે ઝઘડે છે, તો બેન જુદા પાડવા છે અને એને વાત સમજાવી છે, તો પેલા મંગળાચરણ કરી લો પછી સમજાવું. શું કરીએ આપણે? પેલા મંગળાચરણ કરીએ કે વેતું જ કરી દઈએ? અને મંગળાચરણ કરવા જો રહીએ તો તુલન પૂરું થઈ જાય, સમજાય? એમ ગીતાજીમાં અચાનક ભગવાન કૃષ્ણ નારાયણને ઉપદેશ આપવાની આવશ્યકતા ઊભી થઈ છે, ત્યાં મંગળાચરણ કરવાનો માર્ગ જ નહોતો, સમજાય? મંગળાચરણ કરવાનો માર્ગ નહોતો, માટે ગીતાજીમાં ભગવાન કૃષ્ણનારાયણ મંગળાચરણ નથી કર્યું. જ્યારે ભગવાન સ્વામિનારાયણ તો બહુ વિચારી વિચારીને આ ગ્રંથ અમલમાં મૂક્યો છે, માટે મંગળાચરણ પ્રથમ કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ કલમ આગળ વધારી છે. માટે ભગવાન કૃષ્ણનારાયણનું મંગળાચરણ કર્યું એનો મતલબ એવો નથી થતો સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન નથી. ત્રીજા નંબરમાં મહારાજે વિચાર એવો કર્યો કે હું જો મંગળાચરણ નહીં કરું તો પાછળથી મારા આશ્રિતો મંગળાચરણ કરશે નહીં અને શાસ્ત્રની પરંપરા તૂટી પડશે. શાસ્ત્રની જે પરંપરા છે તૂટી ન પડે, કાયમ જીવંત રહે એટલા માટે મહારાજે મંગળાચરણ કર્યું. કેવી રીતે? તો દાખલા તરીકે ક્લાસની અંદર ટીચર વિદ્યાર્થીને ભણાવતા હોય અને ભણાવતા હોય ને ત્યારે પોતે બોલે, બધાને બોલાવે, બોલો વન, એટલે બધા બોલે વન વન વન, 10 વાર વન વન બોલાવે, પછી બોલે ટુ ટુ ટુ, થ્રી થ્રી થ્રી, આમ વારંવાર બોલે તો એને વન ટુ થ્રી શીખવાનું બાકી છે? બોલે છો તો? બોલે તો છે, વન વન ટુ ટુ થ્રી થ્રી, એને શીખવાનું બાકી છે કે આવડે છે ને? તો શું કામ બોલે છે? ક્લાસની અંદર બેઠેલા બધા સ્ટુડન્ટને શીખડાવવા માટે. એમ ભગવાન સ્વામિનારાયણ જે મંગળાચરણ કર્યું છે એ આપને શીખડાવવા માટે મંગળાચરણ કર્યું છે, નહીં કે ભગવાન સ્વામિનારાયણને મંગળાચરણ કરવું પડ્યું કે જેથી કરીને સર્વોપરી ભગવાન નહોતા. આપણને શીખડાયું મંગળાચરણ જીવનમાં કરજો તમે, કોઈ પણ સત્શાસ્ત્રના પ્રારંભમાં મંગળાચરણ થવું જોઈએ એ વાત શીખડાવવા માટે ભગવાન સ્વામિનારાયણે મંગળાચરણ કર્યું છે.